ser burro. Pode ser.
શ્રીદોલતરામ વિકટ છવાનો સ્વાધ્યાય ચાલે છે, તેમાં આપણે પહેલી ધાર પૂરી કરી, તેનો સારાંશ પણ પૂરો કર્યો. હવે 24મું પાના ઉપર પહેલી ધારનો ભેદ સંગ્રહ. ભેદ સંગ્રહ એટલે એમાં જે શબ્દો આવે છે એના ડિવિઝન ક્યાં છે આપણને થોડું ખ્યાલમાં આવે એટલા માટે ભેદ સંગ્રહ. દોલતરામજી એ જેમ ચઢાળા રચી છે એમ કોઈ બીજા પણ ચઢાળા રચી છે, કોઈ ખ્યાલ છે? આગળ પ્રસ્તાવનામાં લખ્યું છે દોલતરામજી ની જેમ બુદ્ધજનજી એ પણ ચઢાળા રચી છે, અને એ ચઢાળા રચી છે તેમણે વિશાખસુત્રત્ય અને દિવસે, જેને આપણે અક્ષય પ્રત્યા કે તે દિવસે એમણે એ ચઢાળા પૂર્ણ કરી હતી. એમણે આ ચઢાળા રચી છે અને બુદ્ધજનજીએ પણ એક ચઢાળા નામનું પુસ્તક રચ્યું છે. એટલે એક જ સરખા નામ વાળા બે શાસ્ત્ર છે. એવી રીતે યોગસાર પણ બે આચાર્ય બનાવ્યા છે. એક યોગસાર કોને બનાવ્યો છે? યોગેન્દ્ર દેવ. બીજું યોગસાર, બીજું યોગસાર અમિત ગતિ આચાર્ય. અમિત ગતિ આચાર્ય એમનું પણ યોગસાર બન્યું. અગ્નિકાયક જીવ, વાયુકાયક જીવ અને વનસ્પતિ કાયક જીવ, એના ડિવિઝન એકેન્દ્રી ના પાંચ ડિવિઝન થાય છે. પૃથ્વીકાયક, પૃથ્વીકાયક એટલે જમીન, લેન્ડ. જમીન ને ખોદતા ખોદતા આપણને ભીની માટી ને એ બધું મળે છે, તો એમાં એકેન્દ્રી જીવ હોય છે. એમાં પણ કેટલા છે? 100 જેટલી કટકી ની અંદર અસંખ્ય શરીર અને એક એક શરીર ની અંદર એક એક જીવ હોય. એટલા માટે વગર પ્રયોજનને કોઈ દી જમીનને ખોદવી નહીં. વગર પ્રયોજનને ઘણી વાર નવરા બેઠા કરીએ છીએ, ખોતે ગાર્ડનિંગ કરીએ છીએ, એમાં બધે કરીએ છીએ, એમાં પણ પાપનું નિમિત્ત બને છે. એટલે વગર પ્રયોજને, કારણ કે એકેન્દ્રીય એમાં જીવ છે પૃથ્વીકાયમાં. પછી બીજું છે અપકાયિક. અપકાયિક એટલે અપ એટલે અપ, અપકાયિક એટલે શું? અપકાયિક જીવ આમાં છે ને. બીજો અપકાયિક એટલે ક્યાં ના, અપકાયિક નથી ખબર આમાં. બીજો ભેદ છે ને એકેન્દ્રીનો, પેલો ભેદ પૃથ્વીકાયિક, બીજો કયો છે? જલકાય, પાણી. અપકાયિક એટલે પાણી. કેમ? એકેન્દ્રીના પાંચ ભેદ તો છે આમાં. અપકાયિક કહો કે પાણીના, પાણીના પણ એક બિંદુની અંદર અસંખ્ય જીવો રહેલા છે. જે આપણને માઇક્રોસ્કોપથી દેખાય છે બેક્ટેરિયા ને એ બધા, એ સિવાયના, બેક્ટેરિયા તો એક એક્સ્ટ્રા છે, એ સિવાયના પણ આ એકેન્દ્રી જીવ છે. એ અપકાયિક કહો કે જલકાયિક જીવો. એટલા માટે પાણી પણ વગર પ્રયોજને ત્યાં ધોવું નહીં ગમે ત્યાં. આપણને કઈ ઉપરથી પછાડે તો શું થાય? ફૂટબોલની જેમ મજા આવતી હશે એમ એકેન્દ્રીના જીવોને પણ એટલું દુઃખ થાય છે. માટે વગર પ્રયોજને પાણી ધોવું નહીં. પછી ત્રીજું છે અગ્નિકાયકના જીવ. અગ્નિ ફાયર, ફાયરની અંદર અગ્નિકાયમાં પણ જીવો રહેલા છે. તો અગ્નિને પેટાવી, અગ્નિને બુજાવી એવું પણ વગર પ્રયોજન કઈ કાર્ય ન કરે. આવું કઈ બંને પોસિબલ આવી લાઈફ? કઈ પૃથ્વી ન ખોદવી, પાણી ન વાપરવું, અગ્નિ ને શું કરવું? આમાં પાણી ની અંદર આપણે ડૂબી જઈએ કે નહીં, મરી જઈએ કે નહીં? તો પાણીમાં પાણીના જીવ રહી શકે છે, બીજા જીવ ડૂબી જાય. એવી જ રીતે અગ્નિમાં અગ્નિકાળના જીવો રહી શકે છે, બીજા જીવો હોય છે તે બળી જાય છે. પાણીમાં અગ્નિમાં અગ્નિકાળના જીવો હોય છે, એ તો એનું લાઈફ ત્યાં સુધીનું હોય છે. બીજા જે જીવો અંદર જાય તો તે બળીને મરી જાય છે. આમાં આ હેતુ શું છે? વગર પ્રયોજને કહેવામાં આવે. જીવનમાં જેટલું પાણી પીવાનું કેવું છે એની કોઈ ના નથી, પણ વગર પ્રયોજને સ્વિમિંગ શીખે, દરિયામાં નાવા ને બધું જાય તો એ વગર પ્રયોજન નું પાપ ના ભાગીદાર થયે છે. આપણને પાપ નું ફળ પછી કેવું આવશે જીવનમાં એ કોઈ ખબર નથી. પણ કોઈ કે આ જેટલું મેળવું એટલું બજા માણી લઈએ. મેં કહું વેસ્ટ ક્યાં જવા દેવું, બધું મળ્યું છે તો પછી મળવાનું નથી, મળવાનું. સાચી વાત છે, કારણ કે આવા પાપ કરે છે તો આવો અવતાર ફરીથી તને મળવાનો નથી. નરક ને નિરોધ ના તીવ્ર દુઃખ આવશે. પાપ કરીને જે પાછું જોતો નથી, ગુજરાતીમાં જોઈને કે તારી સામું પણ કોઈ નહીં જોવે. તું એટલા બધા તીવ્ર પાપ કરે છે એની કોઈ મર્યાદા લિમિટ રાખતો નથી, તો તારા દુઃખ નું પણ કોઈ લિમિટેશન નહીં રહે. તો વગર પ્રયોજને આપણા જીવન ગ્રસ્ત દશામાં પૃથ્વી અગ્નિ પાણી એની જરૂરિયાત જેટલી હોય એની કોઈ ના નથી, પણ એની મર્યાદા લિમિટેશન પ્રયોજન વગર ગમે તે કરવું એવું જીવન હોઈ શકે નહીં. આ તો આવું જીવન એનું સહેજે ઘડાવાઈ જવું જોઈએ, તો જ એ કઈ તત્વની વાત સાંભળવાને માટે પાત્ર છે. ગમે તેવા જીવનમાં પાપના કાર્યો ચાલતા હોય અને પછી તત્વની વાત કરે કે આત્મા શુદ્ધ છે ને બુદ્ધ છે ને સિદ્ધ સમાન છે, પેલા તું કેવો છે વિચાર કર. હજી પાપનો પણ તને ડર હજી લાગતો નથી. કોઈ પણ છૂટછાટ આમાં ન હોય કે અમે તો અહીંયા રહીએ છીએ ને આવા ક્ષેત્ર છે ને આવો કાળ છે એટલે અમને કઈ છૂટ આપો. કોઈ એવી જગ્યાએ ગયા ગયા કઈ લો નતું હોય તો શું હીરો ચૂસી ને જે ચૂસવું એવું કઈ હોય. ગમે તે ક્ષેત્ર ગમે જે મર્યાદા તે હંમેશા ચાલુ જ રહે છે, એમાં કઈ ફરક થતો નથી. તો અહીંયા હોય તો પણ આપણી મર્યાદા તો જીવનમાં એ પ્રકારની ચાલુ રહેવી જ જોઈએ. પછી વાયુ કહે હવાના, હવામાં પણ દિવ છે. અહીંયા તો જો કે બહુ ન હોય ને તો પંખા ફેરવે છે, ગરમી બહુ લાગે તો ચાલુ થઈ ગયા છે. એટલે એ જીવને ખબર નથી હું મારા શરીરની અનુકૂળતા ખાતર કેટલું પાપ કરું છું. એ હવા ખાવીની કોના માટે છે? શરીરની, શરીરની અનુકૂળતા ખાતર આટલું બધું હું પાપ કરું છું, એનું ફળ તો મારે ભોગવવું પડશે. એવી જ રીતે જીનવાણીનું શ્રવણ કરતા હોઈએ, પૂજ્ય ગુરુદેવજીનું પ્રવચન સાંભળતા હોઈએ, ઘણા હવા ખાતા હોય, શ્વાસ એ બધો અવિનય છે. જીનવાણી સાંભળતા પણ તને એટલો હજી વિનય રહેતો નથી. આપણા ઘરમાં વડીલ બેઠા હોય તો આપણે કેવી રીતે બેસીએ? મર્યાદાથી બેસીએ ને, કે સ્મોકિંગ કરી અને પગ ઉપર પગ ચડાવીને બેસીએ ને એમ. આ તો સાચા દેવગુરુ શાસ્ત્ર ના સમીપમાં છીએ, જીન મંદિરમાં આવ્યા છીએ, જીન વાણી સાંભળીએ છીએ, તો એ પ્રકારની મર્યાદા તો એને હોવી જોઈએ. અને છેલ્લું છે પાંચમું, વનસ્પતિ વેજીટેબલ. તો એકેન્દ્રી ના પાંચ પ્રકાર પડે છે. આ ભેદ સંગ્રહ એટલે આપણને ડિવિઝન શીખડાશે. આખા પેલી ધારમાં જે જે શબ્દો આવ્યા એના ડિવિઝન. તો એકેન્દ્રી માં પાંચ પ્રકાર છે, પૃથ્વી કાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ કાય. પછી ગતિ, ગતિના કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર છે, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. એ ઉપરાંત આ ચાર સંસારની ગતિ છે અને એક સિદ્ધ મોક્ષની ગતિ, સુખની ગતિ. આ કેવી છે? ચાર દુઃખની ગતિ, સંસારની ગતિ, રખડવાની ગતિ અને સુખની તે મોક્ષ ગતિ છે. મનુષ્ય ગતિ, મનુષ્ય ગતિ કોને કહેવાય? મનુષ્ય ગતિ કોને કહેવાય? આ શરીર તે મનુષ્ય ગતિ નથી. આ શરીર તો શું છે? ઔદારિક શરીર છે. અંદરમાં જીવમાં મનુષ્યપણાની જે યોગ્યતા છે તેનું નામ મનુષ્ય ગતિ કહેવામાં આવે છે. અને તેમાં નામ કર્મ નિમિત્ત છે. નામ કર્મ એટલે તિર્યંચ, તિર્યંચ જે ગાય ભેદ છે એનું શરીર તો તિર્યંચ નથી. એ તો એવું એને પૂતગલનું એવું શરીર નહીં, પણ એનો આત્મા. પૂજ્ય ગુરુદેવજી કહેતા ને આપણે મનુષ્ય કેવા છે? સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે. અને તિર્યંચ કેવા છે? શા માટે એવું થઈ ગયું? આડા શા માટે થઈ ગયા? તીર્છા ભાવ. પૂર્વે ભૂતકાળમાં કેવા ભાવ કર્યા હતા? આડોડાઈ, આડોડાઈ ના સમજ પડે ને, ખબર પડે ને? આડોડાઈ એટલે માયા, કપટ, કુટિલતા. એવા ભાવ તે કર્યા કે બોલે કઈક, કરે કઈક ને વિચારે કઈક. મોઢે ત્યારે બોલે તો મીઠું મીઠું ને પાછળથી એનું વાંક કાઢે. બોલે કઈક, વિચારે કઈક અને કરે કઈક, એવી જ્યાં માયા છે, કપટ છે, કુટિલતા છે, તેના ફળમાં આત્મામાં પરિણામ તો ખરાબ થઈ ગયા પણ શરીર પણ એને આડું મળે છે, એવી પીરિયન્સ ગતિ પણ છે. જીવ જેવા જેવા ભાવ કરશે તેવું ફળ તેને અવશ્ય મળે છે. પછી એમાં કે મને એવું નથી જોતું, તો પેલા તારે ભાવ કરતી વખતે વિચાર કરવો હતો. એટલે આપણને દેખાડીને હજી પણ એનાથી પાછા ફરી શકાય એમ ન સમજવું કે ભૂતકાળમાં મેં પાપ કર્યા એટલે એનાથી પાછા ન ફરી શકાય એવું નથી. જે સમયે તેને પોતાની ભૂલનો ખ્યાલ આવે છે, સાચી સમજણ થાય છે, તે વખતે તેનાથી પાછો વળી શકે. પછી દેવગતિ, કઈક સુભાવ કરે તો સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે તેને દેવગતિ કહે છે, અને તીવ્ર પાપને કારણે નરક ગતિ મળે. ગતિના ચાર પ્રકાર. પછી જીવ, જીવના કેટલા પ્રકાર? ટોટલ જીવને બે ડિવિઝનમાં પાડવા હોય તો સંસારી અને સ્થિર. કોઈ ને કોઈ જીવ આઈધર સંસારી હશે અથવા તો જેમ ફૂટબોલ ના આપણે કેટલા બે ડિવિઝન શીખ્યા ને, બે ભાગ, ક્યાં ક્યાં? પરમાણુ અને કણ. એમ જીવ ને બે ડિવિઝનમાં કે કોઈ ને કોઈ જીવ કાં તો સ્થિર અથવા તો સંસારી. સંસારી ક્યાં સુધી હોય છે? કેટલા ગુણ સ્થાન સુધી? ચૌદ મહાગુણ સ્થાન સુધી સંસારી છે. ત્યાં સુધી શરીર છે, ત્યાં સુધી હજી ચાર અઘાતી કર્મ પણ બાકી છે. અને સિદ્ધ ભગવાન થાય છે તો તેને શરીર હોતું નથી, આઠે કર્મ નો અભાવ થઈ ગયો. પછી ત્રસ. ત્રસ ના કેટલા પ્રકાર? તો ત્રસ ચાર પ્રકાર, દ્વિઇન્દ્રિ, ત્રણેન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એક ઇન્દ્રિય જેને હોય તેને સ્થાવર કહેવાય છે, બે ઇન્દ્રિયથી હોય, બે ઇન્દ્રિય કે એનાથી વધારે તેનું નામ ત્રસ કહેવામાં. તેને બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એટલે સ્પર્શ અને રસ, ત્રણ આવે તો ગંધ, ચાર આવે તો ચક્ષુ આંખ અને પાંચ આવે તો કાન. અને પંચેન્દ્રિયમાં સંગની ને અસંગની બંને સાથે લઈ લેવા. આ રીતે ત્રસના બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિયનો એક્ઝામ્પલ શું છે? બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય છે, અર્થવોર્મ યર્ની કહીએ તે બે ઇન્દ્રિય છે, કીડી છે તે ત્રણ ઇન્દ્રિય છે, કારણ કે ખાંડની શ્વાસ થી એના ત્યાં સુધી પહોંચી જાય. ચક્ષુ ઇન્દ્રિય નથી પણ ખાંડની વાસ આવે છે, એ તીવ્ર વાસ એને ઇન્દ્રનાથ હોય છે ત્યાં એ પહોંચી જાય. ચતુર ઇન્દ્રિયમાં ભમરો, પતંગિયા એ બધા આવે છે. અને પંચેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં તો કોણ આવે? બધા ચિરંજીવી આપણે પણ આવી જઈએ. એટલે મનુષ્ય, નારકી અને દેવ એ બધા કેટલા હોય? પંચેન્દ્રિય હોય. આ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય એવા ભેદ માત્ર ત્રિજંશમાં જ પડે. ત્રિજંશમાં બધું જ ઓપ્શનલ હોય છે, બધા જ પ્રકાર. જયારે દેવ, મનુષ્ય અને નારકીમાં બધા કેવા હોય છે? સંઘની પંચેન્દ્રિય હોય છે. પછી દેવ, દેવના ચાર પ્રકાર, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વેમાની. ભવનવાસી એટલે જે નરકના ભવનોમાં રહે છે તે ભવનવાસી. વ્યંતર, વ્યંતર એટલે જે ભૂત પિચાસ જે છે તેને વ્યંતર કે. જ્યોતિષ એટલે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર એ બધા જ્યોતિષ. અને વૈમાનિક, વૈમાનિક એટલે વિમાનમાં આવે. દેવનાથી બીજા હોય છે એકથી સોળ સ્વર્ગ ને નવ ગ્રહ એ બધા શું છે? એને રહેવાના વિમાન હોય. તે વિમાન ઉપરથી દેવનું નામ વૈમાનિક કહેવામાં આવે છે. પછી પંચેન્દ્રિયના બે પ્રકાર, સંની અને અસંની. જેને મન છે તેનું નામ સંની અને મન નથી તેનું નામ અસંની છે. સંની એટલે મન. મનથી શું થાય છે? વિચાર, સારો ખરાબ નો વિવેક, વિચાર કરે શું સારું છે શું ખરાબ છે તે વિચાર કરે તેનું નામ સંની કહેવામાં આવે છે. યોગ, યોગના ત્રણ પ્રકાર, મન, વચન અને કાય અથવા દ્રવ્ય અને ભાવ. યોગ એટલે કંપન, વાઇબ્રેશન. મનમાં જેવો વિચાર, વિકલ્પ, રાગ થાય છે તો આત્માના પ્રદેશો કેવા થાય છે? વાઇબ્રેટ થાય છે, કંપે છે. કોઈ તંબુરો જોયો છે ને, તંબુરાનો તારો એને આમાં હાથ કરો પછી એમાં વાઇબ્રેશન ચાલુ રહે છે. એમ મનમાં વિચાર કરીએ છીએ, વચન બોલીએ છીએ અને હાથ પગ ઉપર કાળા હાલે ચાલે છે તો એનાથી આત્માના પ્રદેશો કેવા થાય છે? કંપે છે. તેનું નામ યોગ કહેવામાં આવે છે. પછી લોક, લોક ત્રણ પ્રકાર, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળ. ઉર્ધ્વલોકમાં સ્વર્ગ છે, એનું પ્રસિદ્ધ સેવા છે. મનુષ્ય લોક આ મધ્યમાં છે અને સાત નરક છે પાતાળ લોકમાં. પછી વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક. એ વનસ્પતિ શેનો ભેદ છે? વનસ્પતિ શેનો ભેદ છે? એકેન્દ્રી. એકેન્દ્રી શેનો ભેદ છે? એકેન્દ્રી સ્થાવર. એકેન્દ્રી સ્થાવર છે, બીજો એનો કોઈ ભેદ કોઈ કહેશે? વિગત સ્થાવર આમાં આવે, સાધારણ વનસ્પતિમાં આવી જાય. એકેન્દ્રી શેનો ભેદ છે? સંસારી નો ભેદ છે. જો આપણે પહેલેથી વિચાર કરીએ, વિશ્વની અંદર છ દ્રવ્ય છે, એમાં જીવ લઈએ, જીવના બે ભેદ આપણે અહીંયા આવ્યા, સંસારી અને સિદ્ધ. સંસારી ને સિદ્ધ, સંસારી ના ભેદ લઈએ તેના બે, ત્રસ અને સ્થાવર. સ્થાવર ના ભેદ લઈએ તો પાંચ, એમાં વનસ્પતિ લઈએ અને વનસ્પતિ ના બે ભેદ, પ્રત્યેક અને સાધારણ. તો જે સાધારણ છે તેનું નામ નિગોદ કહેવામાં આવે. સાધારણ એટલે શું? સાધારણ અર્થ શું? કોમન. કોમન અનંત જીવો વચ્ચે એક કોમન શરીર હોય તો તેનું નામ સાધારણ. અને પ્રત્યેક એટલે ઇન્ડિવિજ્યુઅલ. એક એક વનસ્પતિની અંદર એક જીવને એક શરીર હોય તેનું નામ પ્રત્યેક કહેવામાં આવે છે. અને અનંત જીવો વચ્ચે એક શરીર હોય તેવી વનસ્પતિને સાધારણ કહેવામાં આવે છે. તો સાધારણ અને પ્રત્યેક કોના ભેદ છે? વનસ્પતિના. વનસ્પતિ કોનો ભેદ છે? એકેન્દ્રીનો. એકેન્દ્રી શેનો ભેદ છે? સંસારીનો. અને સંસારી શેનો ભેદ છે? જીવ. જીવ કોનો ભેદ છે? કોનો ભેદ છે? વિશ્વનો. વિશ્વમાં છેદ રહે છે ને, એટલે આખું આપણને લાઈન મળે ક્યાંથી, કે વિશ્વની અંદર છેદ રહે માંથી એક જીવ, જીવમાં સંસારી સિદ્ધ, સંસારીમાં ત્રસ અને સ્થાવર, સ્થાવરમાં પાંચ, એમાં એક વનસ્પતિ, વનસ્પતિના બે સાધારણ અને પ્રત્યેક. નિગોદના જીવ ક્યાં હોય છે? આપણને જે સામાન્ય એવો ખ્યાલ છે કે જે કંદમૂળ હોય તે જ નિગોદના જીવ છે, એવો જે ખ્યાલ છે, તો એ તો છે. એ ઉપરાંત જે ઉપર વનસ્પતિ ઉગે છે જમીનની ઉપર, એમાં પણ નિગોદના જીવ હોય. કંદમૂળ તો નિગોદના જીવ, કંદમૂળ જેને કહીએ એ તો છે જ. એ ઉપરાંત જમીન ઉપર પણ ઉગે તેમાં પણ જે લીલફૂક, લીલફૂકને શું કે ફંગસ, તે પણ નિગોદના જીવ છે. એ સિવાય જે આપણને વનસ્પતિ જે સાવ કુંપળ પાંજણ કરીએ જેની અંદર વેણ સજી ન આવી હોય તે પણ કહેવાશે નિગોદના જીવો છે. તો એવો બધાનો ત્યાગ હોવો જોઈએ જે આપણે કન્મૂર્ત ન જ હોય. અને ખરેખર જૈન નામ ધરાવનાર જે હોય, શું છે? ખાલી નામ. હું મારી જાતને જૈન કહેતો હોઉં તો નામધારી જૈનને પણ એને આઠ મૂળગુણ કહેવાય છે, તેમાં કન્મૂળ આદિ ને અભક્ષ તો એના જીવનમાં હોય જ નહીં. અને જો પોતાને આવું ધરાવે છે તો એનાથી શું થાય છે? જૈન ધર્મ લજાય છે. જૈન ધર્મ જો પ્રાપ્ત કરવો છે તો મારે એને યોગ્ય થવું, કે મારે યોગ્ય જૈન ધર્મ બનાવવો છે. શું કરવું છે આપણે? આપણે જૈન ધર્મ ને યોગ કરો, કે જૈન ધર્મ ને લોડાઉન કરીને આપણે યોગ બનાવો? સત્ય ને ફરે, આપણે ફરવું પડશે. આપણે હંમેશા શું ટ્રાય કરીએ છીએ? શું થાય, અમે અહીંયા રહીએ છીએ, અત્યારના ચાલતું નથી એમ કરીને એવો બચાવ ચાલે નહીં. તો સાધારણ જે વનસ્પતિ છે, નિગોદના, જેમાં અનંત જીવોનું હિંસાનું નિમિત્ત બને એવું તો હોય શકે નહીં. પાંચ પ્રકારના અભક્ષ હોય છે. અભક્ષ એટલે નોન ઈટેબલ, બરોબર? નોન ઈટેબલ પાંચ પ્રકારના અભક્ષ. એમાં એક પ્રકાર શું છે? જેમાં અનંત જીવોની હિંસા થતી હોય તેનું નામ બહુઘાત કહેવાય. બહુ એટલે અનંત જીવોને, જેવી રીતે આ કન્મૂળ આદિ છે કે જેમાં અનંત જીવોની હિંસા થાય. પછી બીજો પ્રકાર છે ત્રસ ઘાત, ત્રસ તમને ખબર છે ને, ત્રસ એટલે શું? બે ઇન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય, એનો ઘાત કરીને જે બનાવવામાં આવે તેનું નામ ત્રસ ઘાત કહેવામાં આવે છે. જે નોન વેજીટેરિયન આપણે જેને કહીએ છીએ, એ નોન વેજ બધું સેવું છે કે ત્રસ જીવોનો ઘાત. એવી જ રીતે આ જે ફૂલકોબી ફ્લાવર હોય છે કે રીંગણા આદિ હોય છે, એમાં પણ જીવાંત ત્રસ જીવો ઉત્પન્ન હોય છે. બટેટાના દીટિયામાં એમાં એને કાપીએ છીએ તો તેમાં ત્રસ જીવોની હિંસા થાય છે, તો પણ એ અભક્ષ કહેવાય છે, એને પણ જીવનમાં એનું સેવન ન હોય. મશરૂમ્સ એ બધા જે હોય છે એમાં પણ ઘણા જીવો હોય છે. એવી જ રીતે જે આપણે કોઈ પ્રકારનું મધ, મધમાં પણ ત્રસ જીવોની હિંસા થતી હોય છે, એવું જીવનમાં ક્યારેય હોઈ શકતું નથી. માખણમાં પણ જે બનાવે છે, તાજું માખણ 45 મિનિટનું હોય તો જુદી વાત છે, નહીતર એમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય. કોઈ એમ કે અત્યારના તો સાયન્સ ઘણું આગળ, પહેલા તેવા ડીપ ફ્રીઝર ને એવું બધું કઈ નહોતું, પેલા કદાચ થતા હશે, હવે ના થાય. ડીપ ફ્રીઝરમાં કોઈએ એવું કેમ કીધું કે જીવાત નથી થતી, એવું કોને કીધું? એવું ક્યાં? ડીપ ફ્રીઝર ની અંદર કઈ વસ્તુ નથી બગડતી એટલે જીવાત ન થતી, એવો કોઈ નિયમ નથી. એમાં કોઈ કે એમાં ક્યાં સ્પોઇલ થાય છે એવું ને એવું રહે છે, પણ એ વાત ઠંડી ને ડીપ ફ્રીઝરમાં બહુ કોલ્ડ હોય ને ટેમ્પરેચર, તો એમાં ઠંડીના એ પ્રકારના જીવો ઉત્પન્ન થતા હોય છે જે આપણને કોઈ દેખાતા હોતા નથી. એટલે રાંધેલો ખોરાક આદિ કે કોઈ પણ વસ્તુ એ પ્રકારે રાખી મૂકવાની હોય નહીં. તો બે બહુઘાત, ત્રસ ઘાત. પછી ત્રીજું જે અનુપસેવ્ય, અનુપસેવ્ય એટલે સારવાર, સારા માણસ સજ્જન દ્વારા સેવા યોગ્ય ન હોય તેનું નામ અનુપસેવ્ય. એ તો સામાન્ય રીતે કોઈને ન હોય, જેવી રીતે રોટન વસ્તુ સડેલી હોય, ખરાબ થઈ ગયેલી હોય એવી વસ્તુ ખાવી તે અનુપસેવ્ય છે, એવું તો સામાન્ય રીતે કોઈ ન કરતું હોય. અને એના કારણ કે એમાં કારણ શું છે, બગડેલી વસ્તુ ખાવામાં જીવાત ઉત્પન્ન થતી હોય ત્યારે બગડતું હોય છે એમાં, અને એ ખાવાનો રાગ તીવ્રતા છે. માટે અનુપસેવ્ય એટલે જે રોતન ખરાબ ને એવું બધું થઈ ગયું છે તે, એનાથી આગળ અનિષ્ટકારક. અનિષ્ટકારક એટલે જીવોને જે નુકસાન, નુકસાન ઇન ધ સેન્સ કોઈ ડોક્ટરે કીધું હોય કે તમે આ ખટાશ ખાશો એટલે તમને સ્કીન એલર્જી ના તે બધું થશે, ને છતાં આપણે ખાઈએ તો એ કેવું છે, નુકસાન કરે છે, તો એને પણ અભક્ષ કહેવામાં આવે છે. જે વસ્તુથી આપણને શરીરમાં રોગ આદિ થતા આત્માની સાધનામાં એ વિક્ષેપ પડે છે, માટે એ રીતે પણ તેને અનિષ્ટકારક કહેવાય છે. અને પાંચમું છે નશાકારક. નશા શું કહે, જેનાથી આપણને ભાન ભૂલી જઈએ છીએ. કેફી પદાર્થ, દારૂ પી તો છે, એ સિવાય બીજું ઓલું આવે છે ને ડ્રગ બધી એવી, એનાથી જેનાથી જીવ પણ પોતાનું ભાન ભૂલી જાય. કોઈ પણ એમાં છતાં કહી શકે કે અમે લિમિટમાં પીએ તો શું વાંધો, ભાન નહીં ભૂલી જઈએ તો. ચા એવું કેફી પદાર્થ નથી, એમાં જીવ કઈ ભાન ભૂલતો નથી. ચા કોફી કે એ બધું મર્યાદ, બાકી આ જે બીજું ઓલું હોય છે અફીણ, જેને ગુજરાતીમાં કે અફીણ આવે, ગાંજો, અફીણ, ઓપિયમ, ઓપિયમ બધું જે હોય છે ને એ પ્રકારની છે, તેનાથી જીવ નશો, નશો થતા તેને સાચા ખરાબ નું કઈ ભાન રહેતું નથી. તો એવું તો ખરેખર જેના જીવનમાં છે તે તત્વની વાત પામશે, એ તો વાત દૂર રહી, સાંભળવાને માટે પણ યોગ્ય પાત્ર ન કહેવાય. મારે આવી આત્માની વાત સાંભળવી છે, મારે બધો જ કસાય છોડવો છે એવો જો નિર્ણય કરતો હોય, અને આવા પાપ હજી જો જીવનમાં છૂટતા ન હોય, તો ખરેખર એને તત્વ સાંભળવાની જિજ્ઞાસા સાચી નથી. ભલે આવે, સાંભળે, કરે, પણ અંતરમાંથી હજી એવો પાપનો રાગ પણ જો છૂટતો ન હોય, એ વસ્તુનો રાગ પણ છૂટતો ન હોય, તો ખરેખર એ તત્વ એને ઘણું દૂર છે. તત્વ પામવા માટે કંઈક આપણે લાયકાત જોઈએ છે ને, બારમાં પણ કોલેજ માં કે એમાં તમારે જે હોય એમાં એડમિશન માટે કઈક જોયે ને, એ લેવલ કે શું છે, એ લેવલ પાસ થવું જોઈએ કે નહીં, ડ્રાઈવિંગ લાયસન્સ લેવલ પર શું છે, એની એક્ઝામ માં પાસ થવું પડે છે કે નહીં, દરેક માં પોતપોતાનું સ્ટાન્ડર્ડ સેટ કરેલું હોય છે કે નહીં, જેમ દરેક માં બહારના જીવનમાં પણ એક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવ્યું છે, એમ જેમને તત્વની વાત સાંભળવી છે, પોતાના આત્માની સમજણ સાચી કરવી છે, આત્માનું હિત કરવું છે, એનું આટલું પાયાનું સ્ટાન્ડર્ડ લેવલ તો એના જીવનમાં હોવું જોઈએ. કોઈ પણ બહાને જીવનમાં કદાચ કોઈ એમ કે કરોડ રૂપિયા આપું તું કનમૂળ ખાજે કે આ ખાજે, મારે કરોડ રૂપિયા જોતા નથી, પણ હું આવું પાપ કરવાનો નથી. કદાચ સામે ડર પણ આપે, આ નહીં ખાતો તને મારી નાખીશ, તો પણ એટલી ડરતા હોય છે કે મારું આયુષ પૂરું થવાનું હશે તો કોઈ મને બચાવવાનો નથી, પણ હું આવું પાપ તો મારા જીવનમાં ક્યારેય કરીશ નહીં. એવું આપણને આપણા જૈનપણાનું આપણને અભિમાન, આપણી એની શ્રદ્ધા, એની દ્રઢતા તો જીવનમાં હોવી જોઈએ. પણ સોશિયલ બધા બહુ ચાલતું હોય, લોકો કરે ન લઈએ તો આપણને કેવા લાગે, ઓડ લાગે ને, ઓર્થોડોક્સ લાગે ને, બધા ગમે તે દુનિયામાં લાગે, મારા જીવનમાં આની મર્યાદા હું ક્યારે ઓળંગવાનો નથી. ધીસ ઇઝ અ લાઈન સેટ મારી, આ સ્ટાન્ડર્ડ છે, આ લેવલ છે, એનાથી બિલો નીચે હું કોઈ કાળે જીવનના ગમે તે અંતિમ શ્વાસ સુધી પણ આવું તો હું કરવાનું નથી. એવી દ્રઢતા જેને જીવનમાં હોય તેને જ આ જ્ઞાનીની વાણી કઈ જીવનમાં ઉતરશે. તત્વ સાંભળવી કે ઓછી લાયકાત નથી, એનું પ્રણમન કરવું તો મહાપુરુષાર્થ છે, પણ તત્વ સાંભળવું સમજવું એ પણ મોટી પાત્રતા બતાવે છે. તો આપણા જીવનમાં તો એવું હોવું જ જોઈએ, એમાં કોઈને કહેવું પણ જરૂર ન હોય કે આપણું જીવન એ પ્રકારનું, ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે કાળ હોય, ગમે તે સરકમસ્ટન્સીસ હોય, કોઈ પણ હોય, આની ભૂલો હું કોઈ દી જવાનો નથી એવો નિર્ણય કર્યા તો આને તત્વ સાંભળવાનું કઈ સાર્થક પણ છે. તો વનસ્પતિમાં શું કોકા કોલા કેમાં કદાચ ન હોય, પણ જે આ બાજુ બિયર કે એવું જે કઈ આવતું હોય છે, કોકા કોલા કેમાં કદાચ ન હોય, પણ બિયર ને એવું જે કોઈ કે એમાં શું છે, દ્રાક્ષ નો એ તો શું છે, રસ છે, દ્રાક્ષ નો રસ નથી, દ્રાક્ષ ને સડાવીને એમાંથી બનાવેલું છે. કોઈ પણ એમાં બહાનું કાઢીને એમાં, આજ એક વિચાર કરીએ કે તમને ડાઉટ પણ હોય તો તમે બીજું પોઈઝન લો કે નહીં, તમને કોઈ ડાઉટ લાગે તો, જેમાં આપણને ડાઉટ છે કે એમાં જીવની કેટલી હિંસા વિદળનો કેવી રીતે એને એની બનાવવાની પ્રોસિજર શું છે, તો ડાઉટ લાગે તો પણ એ છોડી દેવું. અને એવું જીવનમાં ક્યારેય હોઈ શકે નહીં. ઠીક, સોફ્ટ ડ્રિંક્સ કે તમારા જે હોય છે અહીંયા કોકા કોલા કે જે કોઈ હોય, એ કોઈ એક સમય છે. હજી ખરેખર તો એવું જોવું જોઈએ પોતાના ઘરમાં સાદુ શુદ્ધ જે પાણી હોય એના જેવું, પણ છતાં ઓલું તો કોઈ હિસાબે તેની રજા કે છૂટ જીવનમાં ક્યારેય હોઈ શકે નહીં. દુનિયા સાથે રહેવું કે જ્ઞાની સાથે રહેવું છે, એટલું જીવનમાં નક્કી કરી લેવું. દુનિયામાં સાથે રહેવું ને પાપ કરવું હોય તો એના માટે આ માર્ગ કે આ ધર્મ નથી. દુનિયાથી જુદું પડીને હિત જેને કરવું છે, દુનિયા તો પાપને માર્ગે જઈ રહ્યું છે, એનાથી તો આ ધર્મ આપણને બચાવે છે, પાછો વાળે છે. દુનિયામાં તો અનેક પ્રકારના એવા, અને આ તો હજી શરૂઆત છે, હજી આનાથી પણ ઘણું આવે, એથી કઈ ઘણા તો હવે એમ કે ઈંડા પણ કેળા થઈ ગયા છે, વેજીટેરિયન થઈ ગયા છે. ક્યાંથી આવી વ્યાખ્યા એના મગજમાં ઉત્પન્ન થતી હશે એ તો હવે એ જ જાણે. પચેન્દ્રી પૂરા છે, પાંચ જીવને ખાવાનો રસ છે, રાજ છે, એટલે આવું બધું ચાલે છે. એજ્યુકેશન આપે છે તો આપણે સમજવું કે એના સ્કૂલ પૂરતું, ખરેખર શું છે એ આપણે કરવાનું છે. જ્યાં બધે સાયન્સ ઉપર વિશ્વાસ રાખે કે આ લોકો આમ કે છે, પણ શાસ્ત્રમાં લખ્યું છે અને એટલું સમજવું, શાસ્ત્ર 1000 વર્ષ કે 2000 વર્ષ લખાણા છે, એટલે ક્યારેય પણ આઉટ ઓફ ડેટ, આઉટ ઓફ ટાઈમ ક્યારેય થતા નથી. આ જે કઈ વાત લખાણી છે કોના માટે લખાણી છે, પંચમ કાળના જીવો માટે. આચાર્યોને એને ખબર હતી પંચમ કાળમાં જીવો કેવી કેવું સ્થિતિ થશે, એમને સમજવું કે આ જે શાસ્ત્ર લેખા છે ખાલી ચોથા આરાના જીવો જ માટે લખાણ. સર્વજ્ઞના જ્ઞાનમાં શું આવ્યું હતું? ચોથો આરાયો, પાંચમો આરો, બધું આવ્યું તો ખાલી ચોથો જ આરાયો. ત્રણેય કાળના નિયમ આમાં લખ્યા છે. કોઈ એક પર્ટિક્યુલર ટાઈમને માટેના નિયમ નથી કે ભાઈ પેલા જમાનામાં ક્યાં હતા તમારા, આવી લાઈટ નથી ને એવું ફાનસ હતા એટલે રાત્રિ ભોજન, એમ નથી. એની સાથે ફાનસ હતા કે લાઈટ નથી એની સાથે સંબંધ નથી. એનો સંબંધ કેની સાથે છે? ડે એન્ડ નાઇટ સાથે. તો પેલા ડે એન્ડ નાઇટ હતા ને હવે ડે એન્ડ નાઇટ નથી થતા ને. હવે ગમે એટલી પાવરફુલ લાઇટ ગમે તેવી હોય, હોલોજન આવે છે ને લાઇટ તો હવે બહુ, એટલે શું નાઇટ નથી થતી. એનો સંબંધ ડે એન્ડ નાઇટ સાથે. એમ આ જે વસ્તુનો સંબંધ અંદર રહેલા જીવો સાથે છે. વસ્તુ તમે કેવી રીતે બનાવો શું કહે છે નથી, એમાં એવા જીવોની ઉત્પત્તિ થઈ. એવા ભેદ ના પાંચ ભેદ, એમાં એક વનસ્પતિ. વનસ્પતિમાં બે ભેદ છે, એક પ્રત્યેક અને સાધારણ. અને ત્રસના કેટલા ભેદ છે? ચાર છે, બે ત્રણ ચાર અને પાંચ. અથવા સંસારમાં ભેદ પાડવો હોય તો ચાર ગતિ પણ આવી શકે છે, દેવ, મનુષ્ય, તિરંજ અને નારકી, એવા ભેદ પણ ચાલે છે. હવે પહેલી ઢાળનો લક્ષણ સંગ્રહ. લક્ષણ સંગ્રહ એટલે આમાં ડેફિનેશન આપી, જે જે અઘરા શબ્દો પહેલી ઢાળમાં આવી ગયા તેની આમાં ડેફિનેશન. આમાં જે આવ્યું પહેલું એ આપણને ડિવિઝન શીખડાવ્યા. અકામ નિજરા આપણે શબ્દ આવ્યો તો અકામ નિજરા કરવાથી શું થાય છે? શુભ ભાવ થાય. કોઈ જીવ અકામ નિજરા કરીને સ્વર્ગમાં જાય છે એ વાત આવી હતી. તો અકામ નિજરા એટલે શું? સહન કરવાની અનિચ્છા છતાં રોગ સુધાદી સહન કરે છે તેનું નામ અકામ નિજરા કહેવામાં આવે છે. એકદમ બીમાર પડ્યો સડનલી પણ ડોક્ટર આવતા વાર લાગે છે તો ત્યાં સહન થોડું કરવું પડે છે તો તેનું નામ અકામ નિજરા કહેવામાં આવે છે. બહુ તરસ લાગી પાણી આવતા વાર લાગે છે તો એ સહન કરે છે, ઈચ્છા તો નથી પણ અત્યારના સહન કરે છે, એ પ્રકારનો લક્ષ રાગ ઘટાડે છે તો તેનું નામ અકામ નિજરા કહેવામાં આવે છે. ઈચ્છા વગર, પુરુષાર્થ વગર જે કરે છે તેનું નામ અકામ નિજરા. કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતા જીવ પુરુષાર્થ વડે મંદ કસાય રૂપ પણમે, શુભ ભાવ રૂપે પણમે તીવ્ર કસાય ન કરે, સહન થોડુંક કરે, મંદ કસાય કરે તેનું નામ અકામ નિજરા કહેવામાં આવે છે. પછી અગ્નિકાયક. જો કોઈ કહેતા ને અગ્નિમાં શું જીવ હોય એનો અગ્નિકાયનો અર્થ કરે છે. અગ્નિ જેનું શરીર હોય એવો જીવ, એ જેવા જેવા હોય અગ્નિ રૂપનું જેનું શરીર હોય અંદરમાં એવા જીવો રહેતા હોય છે. જે બહાર આપણને આકાર દેખાય છે અગ્નિનો એ શું છે? અગ્નિકાયના જીવનું શરીર એ પ્રકારે દેખાય છે અને એની અંદર અસંખ્ય જીવો હોય છે. તો અગ્નિકાયક જીવ કોને કે? અગ્નિ જેનું શરીર હોય એવો જીવ, એવા જીવોને અગ્નિકાયક જીવ કહે છે. અને એ કોનો ભેદ છે? અગ્નિકાયક એકેન્દ્રીનો ભેદ. પછી અસંગની. શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ રહિત પ્રાણીને અસંગની કહેવામાં આવે છે. સવારના વાત થઈ હતી ને કે ભાઈ દુઃખ પડે આપણને ખબર ન પડે, અસંગની હોય જ ખબર ન પડે તો સારું. આપણને ભોગવટો વેદન ચાલુ છે, જ્ઞાન દબાઈ ગયું છે, એનું જ્ઞાનમાં ખ્યાલ નથી. બાકી દુઃખ તો તીવ્ર એને એ જ સમયે ચાલુ છે. અસંગની કોને કહે છે? શિક્ષા અને ઉપદેશ કોઈની વાણી. કારણ કે આજ કોઈનું શિખામણ, શિક્ષા, ઉપદેશ આપણે ગ્રહણ કરશું તો સારું ખરાબનો આપણને ખ્યાલ આવશે. કોઈ કહેલી વાત આપણે ગ્રહણ જ નથી કરતા, નવું કાંઈ શીખતા નથી તો એમાંથી સાચો રસ્તો આપણને ખ્યાલ આવતો નથી. તો અસંગનિકોને શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ રહિત જે જીવ હોય તેને અસંગની કહેવામાં આવે છે. નવું કાંઈ ગ્રહણ નથી કરી શકતો, જે ચાલે દુઃખમય દશા ચાલે તે ચાલે. નવું ગ્રહણ કરે તો આ સાચું કે આ ખોટું એવો એને ખ્યાલ આવી શકે, ભેદ પડે છે. તો અસંગનીમાં એ કાંઈ નવું ગ્રહણ કરી શકતો નથી. ઇન્દ્રિય. આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહે છે, શરીરની અંદર છે અને એના દ્વારા. ઇન્દ્રિય તો ક્યાં હોય છે? શરીરમાં હોય, પણ એના દ્વારા અંદર આત્મા રહેલો છે એવો આપણને અનુમાન થઈ શકે છે. આ પાંચ ઇન્દ્રિય કોને હોય? અહીંયા ક્યાંય પૂતગલ માનેમાં ઇન્દ્રિય નહીં હોય, પણ ઇન્દ્રિય છે, છે તો પોતે ઇન્દ્રિય શું છે? પૂતગલ છે શરીર, પણ એના દ્વારા આપણને શું અનુમાન થઈ શકે છે કે એની અંદરમાં આત્મા જીવ રહેલો છે. તો ઇન્દ્રિય એટલે આત્માના ચિહ્નને આત્મા છે એવું બતાવવાનું અનુમાન કરવાનું જે નિમિત્ત બને છે તેને ઇન્દ્રિય કહેવામાં આવે છે. એક ઇન્દ્રિય, એક ઇન્દ્રિય જેને એક સ્પર્શન જ ઇન્દ્રિય હોય તેવા જીવને એકેન્દ્રિય કહેવામાં આવે છે. આ ખાલી સ્કિન કે જેનાથી ઠંડુ ગરમ લીસું ખરબચડું હલકું ભારે એવું જેને ખ્યાલ આવે તેવા એક ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય વાળાને એકેન્દ્રિય. ગતિ નામ કર્મ, જે કર્મ જીવના આકાર નારકી તિર્યંશ મનુષ્ય અને દેવ જેવા બનાવે તેનું નામ ગતિ નામ કર્મ કહેવામાં આવે છે. આઠ કર્મો હોય છે. કર્મ તો જૈનમાં દરેકને ખ્યાલ હોય છે, કર્મ હોય છે. કર્મ છે તેમાં બે ડિવિઝન પડે છે, એક ઘાતી અને બીજો અઘાતી. ઘાતી કર્મ કેવા છે? સ્વભાવને ઘાતે અથવા તો ડાયરેક્ટલી જીવના પરિણામ સાથે લિંક હોય. એનો સંબંધ કોની સાથે હોય છે? જીવના સીધા પરિણામ. અને અઘાતી કોની સાથે હોય છે? સંયોગ સાથે. જેવી રીતે જ્ઞાનાવણી છે એનો સંબંધ કોની સાથે છે? જ્ઞાન ગુણની પર્યાય. ગુણ સાથે સંબંધ ન હોય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાયમાં હોય. કારણ કે જ્ઞાન ગુણને કોઈ ઘાતી ન શકે. ઘાતે છે કોને? તો એનો સંબંધ કોણ છે? જ્ઞાનની પર્યાય. જ્ઞાનાવણીનો જ્ઞાનની પર્યાય, દર્શનનો દર્શનની સાથે, મોનીનો મોગુણ સાથે, મોનો સંબંધ મોની કર્મનો. હા, મોની કર્મનો કોની સાથે સંબંધ છે? શ્રદ્ધાને ચારિત્ર. સરસ, વેરી ગુડ. કારણ કે મોની કર્મમાં બે ભેદ પડે, દર્શન મોની અને ચારિત્ર. માટે મોની કર્મનો સંબંધ શ્રદ્ધા ગુણની પર્યાય અને ચારિત્ર ગુણની પર્યાય સાથે સંબંધ, અને અંતરાય કર્મ વીર્ય ગુણ સાથે. એવી રીતે ચાર ઘાતી કર્મ છે ને અહીંયા ગુણ પાંચ છે. જ્ઞાનાવણીનો જ્ઞાન સાથે, દર્શનાવણીનો દર્શન સાથે, મૌનીનો શ્રદ્ધા અને ચારિત્ર, અને અંતરાય કર્મનો વીર્ય. આ ઘાતી કર્મ છે. અઘાતીના નામ ક્યાં ક્યાં છે? આયુ, વેદની, નામ અને ગોત્ર. આયુ એટલે આયુષ કોને? આયુષની ડેફિનેશન શું? લાઈફ. તો એ તો અધર વર્ડ કીધો. ડેફિનેશન લાઈફ સ્પાન. સરસ. ઓકે ઓકે, વેરી ગુડ. ગુડ ટ્રાય, ગુડ ટ્રાય. શરીરની અંદર રહેવાના ટાઈમને આયુષ કહેવામાં આવે છે. શરીરની અંદર આત્માને રહેવાના લાઈફ સ્પાન જેને કહીએ, આ શરીરની અંદર અથવા જે જે શરીર મળ્યું હોય એની અંદર આત્માને રહેવાના એક ટાઈમ નક્કી કરવામાં, કે પરમેન્ટ રહે છે આમાં, તો જે ટાઈમ છે તેનું નામ આયુષ્ય કહેવામાં આવે છે. પછી નામ, નામ કર્મ એટલે નામ કર્મ નથી, શું થાય? ઘણા એમાં પ્રકાર પડે છે. આપણને આ ગતિ જે મળે છે, કેટલું રહેવું એ આયુષ્યમાં, પણ જે ગતિ મળે છે તેનું નામ ગતિ નામ કર્મ. આપણે જે શબ્દ અહીંયા આવ્યો છે, કઈ ગતિ મળી, કેટલા ટાઈમ રહેવું એ શેમાં નક્કી થાય છે? આયુષ્યમાં. પણ કઈ ગતિ, એ ગતિ નામ કર્મ મળે છે. મનુષ્ય ગતિ મળે તો આપણું નામ મનુષ્ય પડે છે, તિર્યંજ ગતિ મળે તો આપણું નામ શું પડે છે? તિર્યંજ પડે છે. એવી રીતે આ શરીર, કોઈને કાળું મળે છે, કોઈને સુંદર મળે છે, કોઈનો અવાજ સારો છે, કોઈનો અવાજ ખરાબ છે, એવા બધા પ્રકાર જે પડે છે તે નામ કર્મને. પછી વેદની, વેદની એટલે પુણ્યનો ઉદય કે પાપનો. શરીરમાં રોગ આવે કે નિરોગતા આવે, બહારમાં અનુકૂળતા હોય પ્રતિકૂળતા હોય તે બધું સાતા. અને ગોત્રમાં ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર, જેના ખબર ને અહીંયા કહેવાતા હશે શેડ્યુલ કાસ્ટ કે એવું કઈ નહીં ને, અહીંયા ઇન્ડિયામાં એ પ્રકારને લોઅર કાસ્ટના જીવો હોય છે અને અપર કાસ્ટના, તો એ બધું ગોત્ર કર્મને કારણે હોય છે. તો ગતિ નામ કર્મ આપણે અહીંયા લેવું છે. જે કર્મ જીવનો આકાર નારકી તિર્યંચ અને મનુષ્યના દેવ જેવો બનાવે તેનું નામ ગતિ નામ કર્મ કહેવામાં આવે છે. ગતિ નામ કર્મ છે એટલે આપણે આ મનુષ્ય જેવો આકાર છે. તિર્યંચ નામ કર્મનો ઉદય આવે તો શરીર પણ એનું આડું એવા પ્રકારનું બને છે, તે ગતિ નામ કર્મ કહેવામાં આવે છે. પછી ગતિ, જેના ઉદયથી જીવ બીજો પર્યાય એટલે ભવ પામે તેનું નામ ગતિ. ગતિ એટલે ખબર છે ગુજરાતીમાં ગતિ એટલે શું? મૂવ થવું, મોશન, મૂવ થવું. એક શરીરમાંથી બીજા શરીરમાં, એક ભવમાંથી બીજા ભવમાં જે જાય છે તેનું નામ ગતિ નવી ધારણ કરે છે. જેના ઉદયથી જીવ બીજો પર્યાય, બીજો ભવ, બીજું શરીર જે પામે છે, ધારણ કરે છે, તો તેનું નામ ગતિ કહેવામાં આવે છે. એક ગતિ કરી એક ભાવ પૂરો કરીને બીજા ભાવમાં જાય છે. ચિંતામણી કે ઈચ્છા કરવા માત્રથી ઈચ્છાનુસાર વસ્તુ દેવા વાળું જે ખાસ રત્ન છે એની તો આપણે વ્યાખ્યા નહીં, પણ ચિંતામણી અહીંયા ક્યાં શબ્દ આવ્યો હતો? પહેલી ઢાળમાં ચિંતામણી, એક ઇન્દ્રિય માંથી બે ઇન્દ્રિય થવું તે પણ ચિંતામણી રત્ન જેવું છે. એક ઇન્દ્રિય માંથી એટલે કે આ વનસ્પતિ ને એમાંથી યર થવું એ પણ કેટલું ડિફિકલ્ટ છે, ચિંતામણી રત્ન જેવું ડિફિકલ્ટ છે. તિર્યંચ ગતિ, તિર્યંચ ગતિ નામ કર્મના ઉદયથી તિર્યંચમાં જન્મ લેવો, તિર્યંચ શરીરનું ધારણ કરવું તેનું નામ તિર્યંચ ગતિ. એવી જ રીતે દેવગતિ, દેવગતિ નામ કર્મના ઉદયમાંથી દેવમાં. નરક, પાપ કર્મના ઉદયમાં જોડાવાથી જેમાં જન્મથી જ જીવ અસહ્ય અને અપરિમિત, અપરિમિત એટલે લિમિટલેસ, લિમિટલેસ વેદના પામવા લાગે છે. પાપ કર્મથી ભૂતકાળમાં તીવ્ર કસાય પાપ કરે છે તો એનાથી જીવ ક્યાં જન્મે છે કે જ્યાં અસહ્ય, અસહ્ય એટલે અનબેરેબલ, અસહ્ય સહન ન થાય, અનબેરેબલ એની ડેન્સિટી દેખાડી, અનબેરેબલ. અને કેવું છે ટાઈમમાં જો વિચાર કરીએ તો કેવું છે, અપરિમિત, ઘણો ઘણો લાંબો ટાઈમ એ વેદના પેઇન દુઃખ તે પામવા લાગે છે. બીજા નારકીઓ મારફત સતાવું, બીજા પણ એને હેરેસ કરે, બીજા નારકી ત્યાં ઉત્પન્ન થયા હોય અથવા પરમાધામી હોય એ પણ એને હેરેસ સતાવે છે વગેરેથી દુઃખનો અનુભવ કરે છે, તથા જ્યાં દ્વેષથી ભરેલું જીવન વીતે છે તે સ્થાનને, તે પ્લેસને નરક કહેવામાં આવે છે. જે જગ્યાએ જીવ અનલિમિટેડ અને અનબેરેબલ દુઃખ પામે છે બીજા પણ જ્યાં એને હેરાન કરે છે. અહીંયા તો આપણને કોઈક હેરેસ કરતા હેરાન કરતા હોય તો શું છે, વી કેન કમ્પ્લેન ટુ સમવન, પોલીસ છે, ગમે તે ક્યાંક પણ કરીએ છીએ ને, ઇવન આપણા ફ્રેન્ડ્સ રિલેટિવ કોઈને પણ આપણે કમ્પ્લેન કરી પ્રોટેક્શન કે કાંઈક ઉપાય કરી શકે, ન્યા કોને કમ્પ્લેન કરવા જાય. આટલા બધા તીવ્ર એક તો દુઃખ પડે અને એને છૂટવાનો પણ કાંઈ ઉપાય નથી, કેવી દશા હશે એક વિચાર કરીએ. કોઈ આપણને હેરાન મારતું હોય ને કોઈ બચાવે નહીં તો કેવી દશા અહીંયા થાય. તો તેવી જ દશા અસંખ્ય અનંત દુઃખમાં ત્યાં નરકમાં કોને થઈ હતી? આપણને બધાને. અને હવે ક્યારે થવાની છે? ભૂતકાળમાં થઈ, હવે ક્યારે થવાની? નહીં થાય, એકદમ શ્યોર. ભાવના શું, હવે તો શ્યોર થવું જોઈએ ને. હવે જૈન ધર્મમાં આવ્યા, હવે મારે એવા ભાવમાં જવું, ગેરંટી શ્યોર છીએ, અનસર્ટન્ટી નથી. અહીંયા આવા તત્વને હું પામ્યો છું, હવે મને તત્વની સાચી સમજણ થઈ છે, સાંભળવા મળ્યું છે, હવે એવામાં હું જવાનો નથી, એવું તો પોતાનું અંદરમાંથી કોન્ફિડન્સ એવો ક્રિએટ આપણે કરવો જોઈએ. ભૂતકાળમાં કર્યું ભૂલથી, અજ્ઞાનતાથી, હવે ભવિષ્યમાં એવું મારે માટે થવાનું નથી, એવો વિશ્વાસ તો પોતે કરવો. તો દુઃખનો અનુભવ કરે તેવું કરવાના જ છે, એવું નેગેટિવ સેન્સ ના વિચારવું. બી ફરીથી જો ટાઈમ તો થઈ ગયો છે છતાં લઈએ, પેલો બંધ પડી ગયો છે એવું વિચારીને પણ જો સૈનિક રાજાને બંધ પડી ગયો તો, અને છતાં નરકમાં ગયા તો શું છે અત્યારના, તો પણ આત્માનો અનુભવ છે. પડી ગયો નથી પડ્યો, પહેલા તો એમ જ વિચારવું, પડ્યો જ નથી, અને કદાચ પડ્યો હશે તો પણ આ સંસ્કાર લઈને હું જાય તો નરકનું દુઃખ મને નડવાનું નથી. કોઈ એમ માને કે પડી ગયું એટલે હવે આપણને છૂટ કરવાની વાંધો નથી તો એમ નથી, હા હા એમ નથી. ઓકે સારી, અહીંયા જે આપણે તત્વની વાત સાંભળવા આવે એને તો એવું જીવન કે એવી ભાવના તો કોઈ હોય જ નહીં એટલે એનો પ્રશ્ન જ નથી, પણ છતાં કોઈ એમ વિચારે, બે પોસિબિલિટી, કાં પડ્યું બંધન અથવા નથી પડ્યું. નથી પડ્યું તો હવે તો પડવાનું જ નથી એવું અંદરમાં કોન્ફિડન્સ ક્રિએટ કરીએ છીએ, અને કદાચ પડ્યું હશે તો મારું જીવન હવે એવું કરું છું કે ત્યાં પણ આ સંસ્કાર મારે ચાલુ રહેશે એવું નથી જ પડ્યું એવા વિશ્વાસથી કરવાનું છે. મારે આવતા ભાવનું આયુષ બંધાઈ ગયું છે એવું નિરાશ થઈને બેસવાનું નથી. હું મારો આવતો ભાવ આપણને બધાને જ મરણ સુધારવું છે કે નહીં? આપણું બધાનું મરણ સારું થાય બધાને ભાવના છે કે નહીં? તો જેનું જીવન સુધર્યું હશે તેનું મરણ સુધરા વગર રહેશે નહીં. આપણને મરણ સુધારવું છે પણ જીવન જો નથી સુધારતા તો મરણ પણ સુધરવાનું નથી. મરણ સુધારવું છે તો જીવન પણ સુધારવું છે. જેનું મરણ સુધર્યું છે, જીવન સુધર્યું, મરણ સુધર્યું છે. મરણ સુધર્યું છે તો આવતો ભાવ પણ એનો સારો થયા વગર. કોઈ ભાવ સારો નથી, પાતે કમ્પેરિઝનમાં વાત કરીએ છીએ. નરકના અને તિરંગના દુઃખની અપેક્ષા, બાકી કોઈ ભાવ લેવો કરવો એ તો સારી, પાતે સમજણ કમ્પેરિઝનમાં કે મારા જીવનમાં હવે હું તો એવું કરું છું કે મને હવે મરણનો ડર રહ્યો નથી, અને મરણનો સુધર્યું છે તો આવતો ભાવની પણ મને હવે ચિંતા નથી, કે જ્યાં હોય ત્યાં હું સાચા દેવશાસ્ત્ર ગુરુના શરણમાં જ રહેવાનો છું એવું પોતે વિશ્વાસ કરવો. નાનામાં નાના પૂતગલને પરમાણુ કહેવામાં આવે છે. આને પીસ કરતા, કારણ કે આપણે વાત કરી ને કે આ પૂતગલ છે, પૂતગલ છે એટલે શું છે, ભેગું થાય છે ને છૂટું પડે. આ અત્યારના ઘણું ભેગું થયેલા એટમનું બનેલું છે. એને પીસ કરતા કરતા ક્યારેક પહોંચી શકીએ કે નહીં સ્મોલેસ્ટ સુધી? ભલે આપણે ન જાણી શકીએ પણ એ પણ પોતે સ્મોલેસ્ટ સુધી થઈ શકે છે, તો તેને પૂતગલ પરમાણુ કહેવામાં આવે છે. સાયન્ટિસ્ટ લોકો અત્યારના શું કરે છે, એટમિક એનર્જી બનાવે છે ને, શેમાંથી બનાવે છે પરમાણુ? શું કરે છે લોકો, ડિસ્ટ્રોય કરે છે ને, બરોબર છે? એટમને એટમને ડિસ્ટ્રોય કરે છે, અને એમાંથી પછી શું નીકળે છે, એનર્જી, એને એટમિક એનર્જી. ખરેખર ધે આર નોટ રીચ ટુ ધ સ્મોલેસ્ટ પૂતગલ પરમાણુ, કારણ કે એ લોકો હજી પણ એને ડિવાઈડ કરે છે. ઇટ મીન્સ ઇટ્સ નોટ એ, એકોર્ડિંગ ટુ જૈનિઝમ ઇટ્સ નોટ એ પરમાણુ, કારણ કે અધરવાઇઝ ધે કેન નોટ ડિસ્ટ્રોય ઇટ. કારણ કે એ પોતે જ કહે છે કે અમે એ એટમને ડિસ્ટ્રોય કરે છે એના ઉપર બોમ્બાર્ડિંગ કરીને, બરોબર ને, સાચું છે ને બધું? બોમ્બાર્ડિંગ કરીને એટમ ઉપર એને ડિસ્ટ્રોય, ઇટ મીન્સ એમાંથી લોકોને પ્રોટોન્સ ન્યુટ્રોન્સ ને બધું મળે છે ને, કારણ કે ધે નોટ રીચ ટુ ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ્સ ઓફ એ પૂતગલ. હા, આ તો છતાં એ લોકો એમ કહે છે અમે એટમને કરી છે, પણ ધે ઇટ મીન્સ ઈ એને ડિસ્ટ્રોય કરે છે, ઇ જ પ્રૂવ કરે છે એ લોકો સ્મોલેસ્ટ સુધી પહોંચ્યા નથી. જયારે પરમાણુ કોને કહે છે એનું ફર્ધર ડિવિઝન